તાત બધી વાત કરજો આ કહીએ, પણ પરિવારની અંદર કંઈ પણ કડવાશ ઉત્પન્ન ન થાય, કોઈ પણ જાતનો વાદ ઉપસ્થિત ન થાય, એટલા માટે મારી હૃદયપૂર્વકની આપને ખાસ આગ્રહવારી વિનંતી છે કે લક્ષ્મણજીનો આ છોકરમત છે લરિકા આવી, લક્ષ્મણજીનો છોકરમત પિતાજી આગળ, મહારાજ દશરથજી આગળ સહેજ પણ ખુલ્લો મૂકશો નહીં. એ વ્યક્તિ મહામંત્રી તરીકે રાજમાં પરિવારમાં આટલી મોટી ફરજ બજાવતી હોય અને એને આ નાનાની નાનામાં નાની બાબતને ભારપૂર્વક કહેવામાં આવતી હોય, મારા શપથ મારા સોગંદ ખાઈને કહું છું, કેટલી ગંભીરતા. પરિવારમાં કોઈ પણ એકાદ વ્યક્તિની ખટાશ જો આપણે જાણતા હોઈએ તો ક્યારેય પણ એને ખુલ્લી મૂકવી નહીં. પરિવાર સાચવવાનો છે, લક્ષ્મણજી સેવામાં આવ્યા છે, ભલે સાચી વાત છે, સદભાવ છે, સેવાભાવ છે, પણ નાના બાળકનું આવું અડપલું ક્યારેક ક્યારેક બહુ મોટી ગંભીર પરિસ્થિતિ ઊભી કરી બેસે છે. વલ્લભીપુરનો રંગ કાકુ, એની દીકરી એક કાંસકાથી માથું ઓરતી હતી, અને રજવાડાની રાજાની દીકરીને ન આપી છીનવી લીધી. નાના બાળકોની જ વાત હતી. રંગ કાકુ કોઈક વિધર્મીને કોઈ વિદેશીને બોલાવીને ચઢાઈ કરાવી દીધી. બાબત છોકરમતની જ છે, પરિણામ ક્યાં લઈ જઈને મૂકી દીધું? સંઘર્ષ, વેર, યુદ્ધ અને વિધર્મીની પરાધીનતા. આમ મહારાજે ને મારી આટલી વાત, હું તમને વિનંતી કરું છું કે આ વાત મહારાજને સહેજ પણ કહેશો નહીં. બાળકોની રમતોમાં મોટા હોય ક્યારે પણ, ક્યારેક ક્યારેક થઈ જાય તો પણ ખૂબ જ ધીરજ રાખવી રહી, આવી બાબતોથી સંઘર્ષ ઊભો ન કરાય. અને એ સંઘર્ષ ઊભો ન થાય સમાજ વચ્ચે, આ સંદેશો સર્વને માટે છે, બધાને માટે છે. ભલે આ તો છોકરમત છે લક્ષ્મણજીની, પણ તે છતાંય કોઈ મોટી વ્યક્તિની પણ આવી બાબત હોય ને ત્યારે એને ધીર ગંભીરતાપૂર્વક ગણેશજીની માફક મોટું પેટ રાખીને એને સમાવી રાખવી પડે કે આ બાબતને બહાર કઢાય નહીં. બાર બાર નિજ શપથ દેવાઈ, કહવી ન તાત લખન લરિકા. લક્ષ્મણજીનું આ છોકરમત રાજાને મારા પિતાને કહેશો નહીં, ગંભીરતાની બાબત આપી દીધી. અને છેલ્લે જે સંદેશો છે અત્યંત સ્પર્શી જાય એવો છે અને વ્યવહારિક છે, સંબંધોની વાત છે કે પ્રણામ કરીને સીતાજીએ પણ કંઈક કહેવાની ઈચ્છા વ્યક્ત કરી પણ શિથિલ થઈ ગયા. હે મારા પ્રભુએ મારા નાથે જે વાત કરી એ મારે મંજૂર છે, એમાં બીજો કોઈ જુદો સૂર નહીં, સહેજ પણ મનની અંદર ખટાશ નહીં કે કઈ માં સાસુમાં કઈ કઈ એ મને આ પ્રમાણે કર્યું છે, કશું છે. કરી પ્રણામ, કછુ કહ ન લિય, કહેવાની શરૂઆત કરતી ત્યાં જ સીતાજી આમ વ્યાકુળ થયા, શિથિલ થયા. કેમ? દુઃખને કારણે. અને દુઃખ એટલે વનવાસ જવાનું દુઃખ નહીં, સ્નેહવશ સ્નેહ શિથિલ થકિત બચન. સ્વાભાવિક છે કે રાજ પરિવારમાં રાજમહેલમાં રહેલા હોય, આટલું ચાલ્યા ના હોય, તાપ તાળ તડકો બેઠા ના હોય, અને આટલે સુધી જવાનું, રાત વાસો ત્યાં કરવાનો, તો સીતાજીનો સંદેશો પણ છે છેવટે. પૂછત તો ખરા જ કે સીતાજીનો શું શું સમાચાર છે. કહે છે કે આમ બોલતા હતા પણ અવાજ થાકેલો લાગતો, સીતાજીનો અવાજ, પુત્રવધુનો અવાજ, મહારાજ શિથિલતા વાળો હતો અને લોચન સજલ, એમની આંખ જળજળિયા ભરેલી સહેજ ભીની હતી, અને છતાંય હર્ષ આનંદનો હતો. આમ આખા શરીરને જાણે રૂવાડા ઊભા થઈ ગયા હોય એવા ભાવથી ભીની આંખે આંખે આંસુ એટલે દુઃખના નહીં, પુલક હર્ષના આનંદ, જાણે આમ ખીલી ઉઠ્યા હોય એમ સદભાવપૂર્વક પ્રણામ કરીને સીતાજીએ પણ કંઈક કહેવા માંડ્યું હતું. અને તે અવસર અને બસ આ છેવટના સમાચાર સીતાજીએ પણ આપણને પ્રણામ પાઠવ્યા છે, બીજું કંઈ જ કહ્યું નથી, કંઈ જ બોલ્યા નથી, માત્ર શિથિલતાવશ થઈને વાણીમાં પણ હર્ષ હતો, આદર હતો, એની અંદર મીઠાશ હતી, સ્નેહ હતી, સ્નેહ હતો, કંઈ કડવાશ નથી. કે અમને કાઢી મૂક્યા ને વનમાં ધકેલી મૂક્યા, માટે સસરા આવા છે, સાસુ આવા છે, કોઈ જ એની પર સહેજ પણ ટીકા ટિપ્પણી નહીં, બસ પ્રણામ કહી દીધા. અને તે પણ દુઃખથી નહીં, હર્ષથી. એ અવસર રઘુબર બસ, કારણ કે બધો જ અધિકાર ઘરના વડીલને હોય, નાનાએ તો એમની બાજુમાં શાંતિથી એમને સાથ આપવા માટે ઊભા રહેવાનું હોય, કંઈ પણ બોલવાનું. ભગવાને બધો જ સંદેશો સુમનજીને મોકલી આપ્યો, સુમનજીની આંખ સીતાજી તરફ એમની દ્રષ્ટિ પડી, અને સીતાજીએ પણ માત્ર પ્રણામ કહીને, અને આટલું જ કહેતા કહ્યા પછીથી ભગવાને જોયું કે આ વધારે કંઈક એ થશે, અને સુમનજી એમ કહેશે કે હું પાછા લઈ જાઉં, કારણ મારા દશરથનો સંદેશો હતો કે મારા બે પુત્રો કુલદીપકો કદાચ વનમાંથી પાછું આવવાનું ના પાડે ને, સુમંત મારી પુત્રવધુ એને સમજાવીને પાછા લઈ આવજો, હું મારા વૈભવને મારા જનકરાજને હું શું જવાબ આપીશ, વ્યવહારની વાત છે. અને આ કંઈ ન બને એટલા માટે બસ આટલો જ અણસાર થયો. અને ભગવાને રઘુવંશિરોમણી ભગવાને કેવટને આજ્ઞા આપી, અને કેવટ આજ્ઞા મેળવીને રૂખ પાઈ, કેવટ ભગવાનના ઈશારાને સમજી લઈને પારહી નાવ ચલાય, બસ સામે પાર ઉતરવા માટે નૌકાને ત્યાંથી હંકારી. આમ સુમંતજી કહે છે કે મહારાજ રઘુવંશનો શિરોમણી, રઘુવંશના કપારના તિલક સમાન શોભે એવા મહારાજ રામ, એ પ્રમાણે એમણે એમનેથી મારાથી વિદાય લીધી, ચલે ચાલ્યા. અને હું કિનારા ઉપર વજ્રની માફક પોલીસે છાતી, બીજા શબ્દોમાં કહીએ તો ઝાડના સુકાયેલા ઠૂંઠા જેવો હું ઊભો રહ્યો, છાતી હૃદયને જડ બનાવીને, વજ્ર જેવું હૃદય બનાવીને, એટલે બસ સુકાયેલા વૃક્ષની માફક જડ થઈને હું જોતો રહ્યો. અમારી આંખ આગળ એમને વિદાય લીધી, એ ચાલ્યા અને ઉભો રહી ગયો. આપે મને આજ્ઞા કરી હતી, સુમંત ચાર દિવસ આ બધાને ફેરવી વન વન બતાડી અને પાછા લઈ આવજો. એને બદલે આપની આજ્ઞાનું પાલન નથી કરી શક્યો, વનમાં મૂકીને એકલો જ આવ્યો છું. એ ભાવને કારણે સુમનજીએ કહી દીધું, હું જોતો રહ્યો, બસ જોતો રહી ગયો. કેમ કે અમે તો હાથમાં સરતા જોતા રહી ગયા અને આવું થઈ ગયું. આમ દેખાઈ દેખાવું ઠાઢ ભય કુલીશ, જાણે વજ્ર જેવું જડ ઠૂઠું ઊભું હોય એમ છાતીને મજબૂત કઠણ કરીને, કાળજું કઠણ કરીને આ વિયોગ કોનાથી સહન થાય. ભલભલાની નું હૈયું છૂટી જાય, આંખ પણ કાબુમાં ના રહે અને આંખો પણ આંસુ વેવડાવવા માંડે, તો આવી ભયંકર પરિસ્થિતિ. આ પ્રસંગ સુમંતજીને માટે પણ આઘાતજનક હતો અને એ સંદેશો હું મૂકીને આવ્યો. એટલું કહેતા કહેતા પણ સુમંતજીની આંખ પણ એવી જ ભીની થઈ ગઈ.